મહાલક્ષ્મી તિરુપતિ મુકામે પૂજ્ય બંધુ ત્રિપુટી મુનિઓના ચાતુર્માસમાં યોજાયેલી આ શાંત સુધારસ વ્યાખ્યાનમાળા આજે પૂર્ણ થઈ હતી. પૂજ્ય મુનિશ્રીનું પૂર્ણાહુતિ પ્રવચન અમે અહીં રજૂ કરીએ છીએ.
વિધુ ષોડશવી કલાવી સંપૂર્ણતામેત્ય જગત પુનીતે ગ્રંથસ્તથા ષોડશવી પ્રકાશૈ રયમ સમગ્રૈ શિવમાતનોતુ.
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ ગ્રંથની પૂર્ણાહુતિ કરતા આ છેલ્લા શ્લોકની અંદર એમ કહી રહ્યા છે કે જેમ ચંદ્રમા એની સોળ સોળ કળાઓથી આ જગતનો અંધકાર દૂર કરીને વિશ્વને પ્રકાશિત કરે છે, તે જ રીતે સોળ સોળ ભાવનાઓ રૂપી કળાઓથી પ્રકાશતો આ ગ્રંથ વિશ્વના સર્વ જીવોની અશાંતિનો અંધકાર દૂર કરનારો થાવ અને સર્વ જીવોને શાંતિનું પ્રદાન કરીને એનું કલ્યાણ કરનારો થાવ, આવી એકમાત્ર છેલ્લી ભાવના વ્યક્ત કરીને પોતાના આ ગ્રંથની પૂર્ણાહુતિ કરે છે. પ્રાચીન કાળથી જ આ એક પરંપરા અને પ્રણાલિકા રહી છે કે જે કોઈ પણ જ્ઞાની પુરુષો થયા છે, સંત પુરુષો થયા છે, આપ્ત પુરુષો થયા છે, એમણે માત્ર પોતાના જ આત્મકલ્યાણની ચિંતા નથી કરી, પરંતુ પોતે જે દિવ્ય તત્વો પ્રાપ્ત કર્યા છે, પોતે જે જીવનની વિશિષ્ટ દ્રષ્ટિઓ પ્રાપ્ત કરી છે અને એના દ્વારા જીવનની જે ધન્યતાને તેઓ સ્પર્શી શક્યા છે, એવી વિશિષ્ટ દ્રષ્ટિ, એવા વિશિષ્ટ તત્વો અને જીવનની એ ધન્યતા વિશ્વના બીજા પણ સૌ જીવો પ્રાપ્ત કરે, આવી એક કરુણાપૂર્ણ ભાવના એમના હૃદયમાં સતત વિલસતી રહી છે અને એ ભાવનાને પૂર્ણ કરવા માટે, સફળ બનાવવા માટે ગ્રંથ સર્જન કરવાનું એક કાર્ય પ્રાચીન કાળથી જ મહાપુરુષો કરતા રહ્યા છે. ભગવાન મહાવીરે ગણધરોને ત્રિપદી આપી, ત્રણ પદો આપ્યા અને એના આધારે ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી વગેરે ગણધરોએ દ્વાદસાંગીની રચના કરી. 14 પૂર્વનીયમાંથી રચના થઈ, અનેક શાસ્ત્રોના સર્જન થયા, પરંતુ એ પછી સદીએ સદીએ અનેક મહાપુરુષો થતા રહ્યા છે કે જે કોઈ મહાપુરુષોએ એ જ પરંપરાની આગળ વધારવામાં અનેક નવા 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 ગ્રંથોનું સર્જન કરવાનું કાર્ય કરતા રહ્યા છે. આવા ગ્રંથ સર્જનના કાર્યની અંદર જે સદીઓ પસાર થઈ છે એમાં એવી એક વિશિષ્ટ સદી વિક્રમની 17મી શતાબ્દી, એ એક વિશિષ્ટ શતાબ્દી આવી ગઈ છે. જોવા જઈએ, ઇતિહાસને જો તપાસીએ તો વિક્રમની 17મી શતાબ્દી એટલે આપણને સંતોની શતાબ્દી લાગે છે. દરેક પરંપરામાં કેટલા બધા સંતો, આત્મનિષ્ઠ સંતો, અધ્યાત્મ યોગી સંતો, ભક્ત સંતો, જ્ઞાની સંતો, એવા અનેક સંતો વિક્રમની 17મી શતાબ્દીમાં થયેલા આપણને જોવા મળે છે. એક બાજુ જોવા જઈશું તો જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરનાર કબીર આપણને જોવા મળે છે. બીજી બાજુ જોવા જઈએ તો પરમાત્મ તત્વ પ્રત્યે પરમ ભક્તિ ધરાવતા સંત તુલસીદાસજી પણ એ જ કાળની અંદર થયા છે. કબીર છે, તુલસીદાસજી છે, મીરા છે, અને જૈન પરંપરામાં પણ જોવા જઈએ તો મહાયોગી આનંદગંજી થયા છે, પરમ જ્ઞાની યશો વિજયજી થયા છે, શાંતમૂર્તિ વિનય વિજયજી થયા છે, આ ઉદય રત્નજી, આ એક એક મહાપુરુષો બધા 17મી શતાબ્દીના એ સંતો છે. અને એ રીતે જયારે વિચારીએ ત્યારે એમ જ લાગે છે કે એ કાળ જ કોઈક સંતોનો કાળ હશે, સંતોની એ શતાબ્દી હશે, સદી હશે કે જે સદીની અંદર આટલા બધા સંતો થયા. કબીરે વિશ્વને ઘણું બધું આપ્યું, તુલસીદાસજીએ રામાયણની ભેટ આપીને અને પરમાત્મા ભક્તિની અનેક ચોપાઈઓ રજૂ કરીને આ વિશ્વની ઉપર કંઈક ઉપકાર કર્યો, તો આનંદગંજીએ અધ્યાત્મની ઉચ્ચ ઉચ્ચતર અને ઉચ્ચતમ ભૂમિકાઓનું આપણને દર્શન કરાવ્યું, યશો વિજયજી આપણને જ્ઞાનની ગહેરાઈમાં લઈ ગયા, તો વિનય વિજયજી આપણને શાંતિનો અનુભવ કરાવવા માટે સોળ સોળ ભાવનાઓની ભેટ આપીને એમણે આપણી ઉપર પરમ ઉપકાર કર્યો. આવા એ વિક્રમની 17મી શતાબ્દીના એક પરમ ઉપકારી સંત મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ તે વિનય વિજયજી મહારાજના સત્સંગનો આપણે એક સંકલ્પ કર્યો અને આપણા કોઈ પુણ્યનો ઉદય કે ચાર ચાર મહિના સુધી કોઈ પણ જાતના વિઘ્ન વિના આપણો આ એક સત્સંગ ચાલતો રહ્યો. આ ગ્રંથનું સર્જન કરીને વિનય વિજયજી મહારાજ તો પુણ્યશાળી બન્યા જ છે, પરંતુ આપણા પણ કોઈ પુણ્યની અવધિ નથી કે જેને આ વિનય વિજયજી મહારાજનો ગ્રંથ વાંચવા મળે, સાંભળવા મળે, સમજવા મળે, જીવનમાં ઉતારવા મળે, એનું પણ એ પ્રચંડ પુણ્યનો ઉદય સૂચવે છે. અને એવા પુણ્યનો ઉદય કોઈક આપણા જાગ્યા માટે આપણને આ વિનય વિજયજીની ભેટ મળી, વિનય વિજયજી દ્વારા આપણને આ ગ્રંથ રત્નની ભેટ મળી. આ ગ્રંથનું સર્જન કરવાની પાછળ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ પોતાની વિદવત્તા દેખાડવાની નથી હોતી, પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાનો કોઈ ભાવ નથી હોતો, પરંતુ માત્ર વિશ્વના જીવો ઉપરની એક એમની નિતરતી કરુણા હોય છે. અશાંતિની અંદર અનેક પ્રકારની વ્યાકુળતાઓમાં અને વિષમતાઓમાં ઘેરાયેલા આ વિશ્વના જીવોને જોઈને એ વિનય વિજયજીનું હૃદય કરુણાર્દ્ર બન્યું હશે અને માટે જ તમામ શાસ્ત્રોનું અવગાહન કરીને એના સાર રૂપે કઈ રીતે જીવાત્મા શાંતિનો અનુભવ કરી શકે. યશો વિજયજીએ જ્ઞાનની ઘણી વાતો કરી, આનંદગંજીએ અધ્યાત્મની ઊંચી ગહેરાઈઓના અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગરીબરને માટે એમ લાગે છે કે વિનય વિજયજી ત્યાં આગળ જરા જુદા પડ્યા. વિનય વિજયજીએ કદાચ એમ કીધું હશે કે ભાઈ અધ્યાત્મની ઊંચી ઊંચી વાતો કરવાથી કંઈ નહીં વળે, ક્યાંથી આત્મા અધ્યાત્મને પામી શકશે, જ્ઞાનની આ તલસ્પર્શી વાતો એ કેવી રીતે હૃદયમાં ઉતરી શકશે, પરમાત્માની ભક્તિમાં મન કેવી રીતે સ્થિર થઈ શકશે, જ્યાં સુધી ચિત્તમાં વ્યાકુળતાઓ વિષમતાઓ અને અશાંતિઓ ભરેલી હશે ત્યાં સુધી. ના, તમારે આત્મતત્વની અનુભૂતિ કરવી છે, પરમાત્મ તત્વનું દર્શન કરવું છે, જ્ઞાનની ગહેરાઈઓમાં ડૂબકી મારવી છે કે સાધનાની સિદ્ધિઓને પ્રાપ્ત કરવી છે, આ બધું જ પછી થઈ શકશે. પહેલા ચિત્તમાં શાંતિ હોવી ખૂબ જરૂરી છે અને એટલા જ માટે વિનય વિજયજીએ અધ્યાત્મની આત્માની અનુભૂતિની કે જ્ઞાનની કોઈ ઊંડી વાતો કરવા કરતા સૌથી પાયાની પહેલી વાત ઉપર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને અશાંતિથી ઘેરાયેલું આપણું ચિત્ત કઈ રીતે શાંતિનો અનુભવ કરી શકે એ માટેનું એમણે ચિંતન કર્યું અને એમના ચિંતનનો પરિપાક એટલે આ શાંત સુધારસ નામનો ગ્રંથ છે કે જે ગ્રંથની એમણે આપણને ભેટ આપી. આનંદગંજી યશો વિજયજી અને બીજા પણ મહાપુરુષો કબીર, તુલસીદાસ, મીરા, 17મી શતાબ્દીના સગળા સંતો, એ સંતોની અંદર વિનય વિજયજી જરાક આ રીતે જુદા પડે છે કે એને સૌથી પહેલી ફંડામેન્ટલ પાયાની વાત કરી કે ભાઈ પાયો પહેલો આ છે, શાંતિ નહીં હોય તો ભક્તિ નહીં થઈ શકે, જ્ઞાન નહીં આવી શકે, સાધના નહીં કરી શકાય. એ બધું કરવા માટે પણ મનની શાંતિ હોવી બહુ જરૂરી છે અને એટલા માટે શાંતિનો માર્ગ ચીંધવો આ વિશ્વના જીવોને એ સૌથી પહેલું કર્તવ્ય છે. આ વિચારમાંથી એમણે આ ગ્રંથનું સર્જન કર્યું છે અને એ ગ્રંથ આપણને મળ્યો એ આપણું એક પુણ્યનો ઉદય. એવા ગ્રંથ રત્નની ઉપર ચાર ચાર મહિના સુધી આપણે કણાકોના કલાકો સુધી જે ચિંતન કર્યું છે, જે સ્વાધ્યાય કર્યો છે, જે સત્સંગ કર્યો છે, એના દ્વારા આપણે એક પ્રચંડ પુણ્યનું આપણે સર્જન કર્યું છે. વિનય વિજયજી મહારાજની જે ભાવના હતી કે વિશ્વનો દરેક જીવાત્મા સાચા સુખને અને સાચી શાંતિને પ્રાપ્ત કરી જાય એ ક્યારે કરી શકે, એને માટે એમણે સૌથી પહેલા તો જીવો અશાંત કેમ બની રહ્યા છે એનું કારણ શોધ્યું. પહેલા અશાંતિનો ઉપાય કારણ શોધો, પછી શાંતિનો ઉપાય કરો. આપણે કેમ અશાંત છીએ એ વાત એમણે કરી. ગ્રંથનો પ્રારંભ કરતા પહેલા જ એમણે તો એ વાત કરી કે સમગ્ર વિશ્વની અંદર જ્યાં ચારે બાજુ આશ્રવોના વરસાદ પડી રહ્યા છે અને એના કારણે કેટકેટલી કર્મોની વનસ્પતિઓ ઉગી નીકળેલી છે, માર્ગે આગળ વધવાના પંથ જ્યાં રૂંધાઈ ગયેલા છે, બહાર નીકળવાનું કોઈ અવકાશ રહેતો નથી, તેવા કોઈ ભયંકર જંગલમાં અટવાઈ ગયેલા જીવની કેવી હાલત થાય. વરસતો વરસાદ હોય, ચારે બાજુ આંધી ફૂંકાતી હોય, ક્યાંય બહાર નીકળવાના રસ્તા મળતા ન હોય, માર્ગો બધા વનસ્પતિથી ઢંકાઈ ગયા હોય, ગનગોર વાદળા ઘેરાયેલા હોય, ચોમેર અંધકાર છવાયેલો હોય, એવી પરિસ્થિતિમાં ક્યાંક કોઈક જીવ આવી ગયો, શું થાય એનું, કોણે ને બહાર કાઢે, એના જેવી આ સંસારી જીવની પરિસ્થિતિ. અને એવી પરિસ્થિતિમાં પણ એવા જીવને એક ભૂમિઓ બનીને એને બહાર કાઢનાર તીર્થંકરો જ્યારે મળે છે ત્યારે એનો ભાગ્યનો ઉદય શરૂ થાય છે. સમગ્ર આ વિશ્વની અંદર અશાંતિમાં અને અંધકારમાં અટવાયેલા આ જીવને તીર્થંકરોની વાણી એ જ સાચી શાંતિ આપી શકે એમ છે, એ જ એનું સાચું કલ્યાણ કરી શકે એમ છે. શાંત સુધારસના પ્રથમ શ્લોકની અંદર વિનય વિજયજી મહારાજે આવું પરમ ઉપકારને કરનારી તીર્થંકરોની વાણીનું સ્મરણ કર્યું અને એ તીર્થંકરોની વાણી હંમેશા તમારું રક્ષણ કરો એવા આપણને એમણે આશીર્વાદ આપ્યા. આ વિશ્વની અંદર જો તમારે તમારા આત્મભાવને સુરક્ષિત રાખવો છે, તમારા મનની શાંતિ અને સમતાને અખંડ બનાવવી છે, તમારા હૃદયને તમારે સ્વસ્થતાની ભૂમિકા ઉપર લઈ જવું છે, તો તીર્થંકરોની વાણી એ સિવાય બીજો કોઈ ઉપાય નથી એવો એક ગર્ભિત નિર્દેશ એમણે આવા આશીર્વાદ આપીને કર્યો. આવી તીર્થંકરોની વાણી હંમેશા તમારું રક્ષણ કરો એમ ભૂમિકાની વાત કરીને પછી તરત જ એમણે આગળ વધે છે. એ કહે છે કે હવે મારે શાંતિની વાત કરવી છે, પરંતુ પહેલા તો એ સમજી લો કે આપણી અશાંતિનું કારણ શું છે. અશાંતિના કારણ બે છે, જળ જગત પ્રત્યેની આસક્તિ અને જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓ. જળનો રાગ અને જીવનો દ્વેષ એ માનવના મનને સતત અશાંત બનાવી રહ્યો છે. જેણે શાંતિનો અનુભવ કરવો હશે એણે અનાદિકાળના રૂઢ બની ગયેલા રાગ અને દ્વેષના સંસ્કારો એને તોડી નાખવા પડશે. આ રાગ દ્વેષની પરિણતિ કેવી રીતે તૂટે, આમાંથી કેવી રીતે મુક્ત બની શકાય એ માટે બીજો કોઈ ઉપાય નથી. સંસારના સૌ જીવો ઓછા વત્તાંશે આમાં ફસાયેલા છે અને પરિણામે અશાંતિ ભોગવી રહ્યા છે. વિનય વિજયજી મહારાજ ત્યાં જ શરૂઆતમાં વાત કરે છે કે અજ્ઞાની જીવો તો અશાંતિનો ભોગ બને એ તો જાણે સમજી શક્યા, પરંતુ ઘણી વાર તો એવું બને છે કે ઘણી બધી જ્ઞાનની ગહેરાઈમાં ગયેલા એવા જ્ઞાની પુરુષો પણ શાંતિનો અનુભવ નથી કરી શકતા હોતા. એમના ચિત્તમાં પણ અશાંતિ એમને વીંટળાઈ વળતી હોય છે. ન વિદુષામ અપી શાંત સુધારસઃ. વિદ્વાન પુરુષોને જ્ઞાની પુરુષોને પણ શાંત સુધારસની અનુભૂતિ શાંત રસની અનુભૂતિ થઈ શકતી નથી. એ તો જ થઈ શકે કે જો એમનું ચિત્ત કોઈક પવિત્ર ભાવનાઓથી ભાવિત બનેલું હોય. તો જેણે અશાંતિમાંથી મુક્ત બનવું છે એણે ભાવનાઓના શરણે ચાલ્યા જવું જોઈએ. પવિત્ર ભાવનાઓથી પોતાના હૃદયને વાસિત અને ભાવિત કરી દેવું જોઈએ એવો એમણે માર્ગ બતાડ્યો. અજ્ઞાનીઓએ પણ અને જ્ઞાની પુરુષોએ પણ સતત ભાવનાઓથી ભાવિત થવાની સાધના ચાલુ રાખવી જોઈએ એમ પણ એમણે વાત કરી. તો તરત જ આપણને પ્રશ્ન થશે કે આવી ભાવનાઓ કઈ, એનાથી ભાવિત કેવી રીતે થવાનું, અમારે કેવી રીતે એ સિદ્ધિ પ્રાપ્ત કરવી. ભૂમિકાના એ શ્લોકોમાં તરત જ આગળ વધે છે વિનય વિજયજી અને એ કહે છે કે તમારે જો આ કાર્ય કરવું હોય તો તમે બીજું કઈ જ નહીં, ચાલો બીજું કઈ તમને ના આવડતું હોય તમે મારો આ એક ગ્રંથ સાંભળો. શૃણુત શાંત સુધારસમ. જો તમારી આ ઈચ્છા હોય તો તમે આ મારો ગ્રંથ સાંભળજો, એમાંથી તમને કઈ ભાવનાઓ કેવી રીતે ભાવવી, એનાથી હૃદયને કેવી રીતે વાસિત કરવું એ માટેની સમજણ અને એ માટેનો માર્ગ તમને મળી રહેશે. તમે બીજું કઈ જ નહીં તો મારા આ ગ્રંથને સાંભળો અને સાંભળવાની પ્રેરણા કરવાની સાથે સાથે કેવી રીતે સાંભળવો આ ગ્રંથ એની રીત પણ એમણે બતાડી કે માત્ર સાંભળતા નહીં, નિદધતામ વ્યધિકાદશ ભાવના હૃદયની અંદર એને ધારણ કરજો એમ કહીને એમણે સાંભળવાની રીત પણ આપણને બતાડી દીધી. ત્રણ પ્રકારના શ્રોતાઓ, એક માત્ર કાન ઉપર અથડાય શબ્દો, એક કાનમાંથી નીકળીને બીજા કાનમાંથી નીકળી જાય અને એક અંદરમાં ઉતરી જાય. આવા ત્રણ પ્રકારના જે ધર્મ કથાના શ્રોતાઓ હોય છે એમાં ત્રીજા પ્રકારના શ્રોતા બનજો. સ્વાતિ નક્ષત્રમાં છીપની અંદર પડેલું પાણીનું ટીપું એ જેમ મોતી બની જતું હોય છે એવા થજો. ધગધગતા તવા ઉપર પાણીનું ટીપું પડે અને સુકાઈ જાય, કમળની પાંદડી ઉપર પાણીનું ટીપું પડે અને ખરી જાય, અને સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પાણી પડે અને મોતી બનીને બહાર નીકળે. આમ ત્રણ ત્રણ દ્રષ્ટાંતો આપીને ત્રણ ત્રણ પ્રકારો બતાડીને કેવી રીતે ગ્રંથને સાંભળવો એ માટેની એમણે સાંભળવાની પ્રેરણા કર્યા પછી રીત પણ બતાડી, અને એ રીત બતાડ્યા પછી વળી પાછી એક વોર્નિંગ પણ આપણને આપી દીધી કે ઉભારો આ ગ્રંથ બધાએ સાંભળવાની જરૂર નથી, બધા સાંભળશે પણ નહીં. આને સાંભળવા માટે લાયક કોણ છે, સાંભળવાનો અધિકારી કોણ છે, એની યોગ્યતા શું છે, એમણે બે યોગ્યતાઓ પણ બતાડી દીધી. યદિ ભવ ભ્રમ ખેદ પરાંગ મુખમ યદિ ચ ચિત્તમ અનંત સુખોન્મુખમ. જો ભવ ભ્રમણનો તમને થાક લાગ્યો હોય અને અનંત સુખની જો ઝંખના જાગી હોય તો તમે મારો આ ગ્રંથ સાંભળજો. જેને આમાં જ મજા આવતી હોય, હજી આ બધા ત્રાસ, આ ચિંતાઓ, આ વિષમતાઓ, આ વ્યાકુળતાઓ, આ બધાના કારણે જેને એનો કોઈ થાક ન લાગ્યો હોય, એના કારણે એનું મન કંઈ ઉભગી ન ગયું હોય, અને હવે તો મને એવું સુખ જોઈએ છે જે અનંત સુખ હોય, જેનો ક્યારેય પણ અંત ના આવે એવા અનંત સુખની જો ઝંખના ન જાગી હોય તો તમારે આ ગ્રંથ સાંભળવાની કંઈ જરૂર નથી. આ ગ્રંથ એને જ માટે કામનો છે જેને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય અને અનંત સુખની ઝંખના જાગી હોય. આ બે ભૂમિકા જો તમારામાં હોય, આટલી જ જો યોગ્યતા પણ હોય, હૃદયની જો આટલી એક તમન્ના કેળવાયેલી હોય તો તમે આ મારો ગ્રંથ સાંભળજો એમ કહીને ગ્રંથ શ્રવણની યોગ્યતા પણ એમણે બતાડી દીધી. અને એ પછી આગળ વધે છે, એ કે છે કે ખાલી સાંભળ્યા કરશો એટલે શું થશે. આજે જયારે આર્ત રૌદ્ર પરિણામ પાવક પૃષ્ઠ ભાવુક વિવેક સૌષ્ઠવે માનસે, માણસનું મન કેવું છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની જ્વાળાઓ એવી સળગી ઉઠી છે એના ચિત્તની અંદર, અને એના કારણે એની વિવેક દ્રષ્ટિ એ બળી ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે. જેમ બળી ગયેલી જમીનમાં અંકુરા ઉગતા નથી, એમ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી શેકાઈ ગયેલા ચિત્તની અંદર સમતાના અંકુરા ઉગી શકતા નથી. જીવનમાં સમતાની વેલ વધારવી છે, પણ સમતાની વેલડી ક્યાં વધશે, પહેલા એનો અંકુરો તો ઉગવો જોઈએ ને, ફણગો તો ફૂટવો જોઈએ ને. ફણગો પણ ક્યાં ફૂટે એમ છે, હવે આ આગથી શેકાઈ ગયું છે અને બળી ગયેલી ઉખર જમીનમાં જેમ ઘાસનું તણખલું પણ ઉગતું નથી, એમ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી તપ્ત બનેલી ઉખર બની ગયેલી સળગી ઉઠેલી ચિત્તવૃત્તિઓની અંદર સમત્વનું કોઈ અંકુરો પણ ઉગી શકતો નથી. એ સમતાનો અંકુરો ઉગાડવો હોય તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ટાળવા પડશે, અને એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ટાળવા માટે જળ પ્રત્યેની આસક્તિ અને જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓથી મુક્ત બનવા માટે કેટલીક રીતો, કેટલીક વિચારધારાઓ, કેટલીક ભાવનાઓ એના શરણે તમારે જવું પડશે. આવો તમને એવી એવી ભાવનાઓ ના શરણે લઈ જઈએ, એમ કહીને વિનય વિજયજી મહારાજે આપણને બે વિભાગની અંદર આ ગ્રંથ વહેંચી આપ્યો. જળ જગત પ્રત્યેની આસક્તિઓથી ચિત્તને મુક્ત કરવા માટે અનિત્યાદી 12 ભાવનાઓનું ચિંતન એમણે કહ્યું, અને જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓથી મનને બચાવી લેવા માટે મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ્ય આ 4 ભાવનાઓનું ચિંતન. આમ 12 + 4 બરોબર ટોટલ 16 ભાવનાઓ નો આખો એક નકશો ચિત્રી આપ્યો, અને ત્યારબાદ એક એક ભાવનાઓનું ચિંતન એમણે રજૂ કર્યું કે તમારે આ સંસારની અંદર જીવન જીવવાનું છે, તો સંસારમાં જીવન જીવતા દરેક જીવાત્માને કેટલાક પાત્રો, કેટલાક પદાર્થો અને કેટલીક પરિસ્થિતિઓની સાથે સંપર્કમાં આવવાનું થશે જ. તમે એકલા નહીં જીવી શકો, કોઈક ને કોઈક વ્યક્તિની સાથે તમારા સંબંધો બંધાશે, કોઈક ને કોઈક વસ્તુઓની પણ જરૂરિયાત તમને તમારા જીવનમાં પડશે, અને એ પાત્રો અને પદાર્થો બંનેના સંયોગના કારણે કેટલીક પરિસ્થિતિઓના નિર્માણ તમારે તમારા જીવનમાં કરવા પડશે. પણ જે કોઈ પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓના સંપર્કમાં તમે આવો ત્યારે એક જાગૃતિ રાખીને જીવજો કે આમાંનું કોઈ પણ તત્વ કાયમ ટકવાનું નથી. તલ્લી અનિત્ય ભાવનાનું ચિંતન એમણે આપણી સમક્ષ રજૂ કર્યું કે ચાહે તમારા જીવનમાં કોઈ સુખદ સંયોગો હોય કે ચાહે કોઈ દુઃખદ સંયોગો હોય, અનુકૂળ વ્યક્તિઓ હોય કે પ્રતિકૂળ વ્યક્તિઓની સાથે પનારો પડ્યો હોય, મનગમતા પદાર્થો મળ્યા હોય કે અણગમતી વસ્તુઓથી જ જીવન જીવવું પડતું હોય, કલ્પના મુજબની પરિસ્થિતિઓ ગોઠવાયેલી હોય કે કલ્પના બહારની જ પરિસ્થિતિઓના નિર્માણ થતા જતા હોય, જે કંઈ પણ તબક્કો આવે તમારા જીવનમાં પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓનો, તે અનુકૂળ કે પ્રતિકૂળ, કોઈ પણ વસ્તુને કાયમી માનીને નહીં જીવતા, આ પણ કાયમ ટકવાનું નથી. બસ આ એક બ્રહ્મ વાક્યને સતત નજર સામે રાખીને જીવજો. સંસારની અંદર હંમેશા રંગો પલટાતા જ રહે છે, ક્યારે પણ એક સરખા કોઈના રંગ ટક્યા નથી. આજે કદાચ સારો સંયોગ આવ્યો છે તો એ પણ કાયમ ટકવાનો નથી, એ જાગૃતિ સાથે એમાં પાગલ થવાનું માંડી વાળજો. અને કદાચ આજે કોઈ અશુભ કર્મના ઉદયથી પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે તો પણ ત્યારે વિચાર કરજો કે આ પણ કાયમ ટકવાનું નથી, માટે તમને દીનતા નહીં આવે અને હતાશા નહીં આવે. તલ્લી અનિત્ય ભાવનાનું ચિંતન સુખમાં આસક્ત બનતા અને દુઃખમાં અકળાઈ જતા આપણને બચાવી લે છે, એક જ વાક્યના આધારે કે આ પણ કાયમ ટકવાનું નથી. ગમે એવી કાળી માજમ રાત હોય પણ એનો પણ અંત આવે છે, અને ખીલતી ઉષા પાછી આવી જ પહોંચે છે, અને ગમે એટલો સૂર્ય ઝગારા મારતો હોય પણ સંધ્યા એ ઢળી પડતો જ હોય છે, અંધારું છવાઈ જ જતું હોય છે. માટે ઝળહળતા પ્રકાશની અંદર અંજાઈ ના જવું, અને અકળાવતા એવા અંધારાની અંદર મૂંઝાઈ ન જવું. અંધારાનો પણ અંત આવે છે ને અજવાળાનો પણ અંત આવે છે, અજવાળા પછી અંધારું ને અંધારા પછી અજવાળું, એ આ વિશ્વની સૃષ્ટિનો નિત્ય ક્રમ છે. જીવનમાં ચડતી અને પડતી તો ચાલ્યા જ કરે, અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ તો આવ્યા જ કરે, એમાં શું અટવાઈ જવું. મને મન મળ્યું છે, વિચાર શક્તિ મળી છે, એ વિચાર શક્તિના આધારે મારે માત્ર વર્તમાનમાં જ પાગલ નથી થવું, એના ભવિષ્યનો પણ વિચાર કરવો છે કે વર્તમાનમાં ભલે દુઃખ આવ્યું છે પરંતુ એ દુઃખનો અંત એક દિવસ આવી જશે, કારણ કે દુઃખ અશુભ કર્મના ઉદયથી આવ્યું છે, અને અશુભ કર્મ ગમે ત્યારે ખતમ થશે. કર્મનો અંત આવતો હોય છે, એક સરખા કર્મના ઉદયો કોઈના ચાલતા નથી, માટે આ દુઃખનો પણ અંત આવી જશે, સૌ સારાવાના થશે, બધું અનુકૂળ થઈ જશે. ઠીક છે, આજે આવ્યું છે, પસાર થઈ જવું, એમાં બહુ ભાંગી પડવાની જરૂર નથી, હતાશ થવાની કોઈ જરૂર નથી, નંખાઈ જવાની ભૂલ મારે કરવી નથી, એની વચ્ચે પણ સ્વસ્થતાથી પસાર થઈ જવું. આ પણ દુઃખ કાયમ ટકવાનું નથી, ચાલ્યું જશે, એક દિવસ ચાલ્યું જશે, બધું સારું થશે, આ આશાવાદ સાથે જીવો, પરમ શાંતિનો અનુભવ થશે. અને જ્યારે કદાચ તમારા પુણ્યના ઉદયો ચાલે છે, બધી રીતે સુંદર બધું ગોઠવાઈ ગયું છે, તે વખતે પણ એમાં ક્યાંય પાગલ ન બની જઈએ, આસક્ત ન બની જઈએ, ભાન ન ભૂલી જઈએ, એટલા માટે ત્યારે પણ આ વિચાર કરવાનો છે કે આ પણ કાયમ ટકવાનું નથી. કારણ કે જેમ પાપ કર્મના ઉદયો કાયમ નથી ટકતા, એમ પુણ્ય કર્મના ઉદયો પણ કોઈના કાયમ ટકતા નથી. આજે કદાચ પુણ્ય કર્મનો ઉદય છે, એ કાલે તમારું પુણ્ય તમને દગો પણ દઈ શકે છે, એ કાલે પુણ્યકર્મ ખસી જશે ને વળી પાછો પાપ કર્મનો પણ ઉદય જાગી શકે છે. કેટલાયના જીવનમાં આપણે કેટલા પરિવર્તનો થતા અનુભવ્યા છે અને જોયા છે, માટે એમાં એકદમ આસક્ત થઈને પાગલ બનવા જેવું નથી, આ પણ કાયમ ટકવાનું નથી. આ વિચાર કરીને સુખની અંદર પણ જાગૃતિ ટકાવી રાખજો. આસક્ત બનતાની તલ્લી ભાવનાના ચિંતન દ્વારા એમણે આપણને આ ભૂમિકા આપી. ત્યાર પછી બીજી ભાવના આવી, અશરણ ભાવના. કાયમ ટકવાનું તો નથી એ વાત તો સાચી, પણ માણસ તરત જ વિચાર કરે કે ભલે ને કાયમ નહીં ટકે, પણ જેટલો ટાઈમ ટકશે એટલો ટાઈમ તો મજા કરી લઈએ, આ તો કાયમ ભવિષ્યમાં ટકવાનું નથી, માટે આજે પણ વર્તમાનમાં મળ્યું છે ત્યારે તો ભોગવો, મોજ મજા કરી લો, કાલની ચિંતા કરીને આજે શા માટે આજનો આનંદ જતો કરવો. આવી ભૂમિકામાં જયારે આપણે જતા હોઈએ છીએ કે ભલે ભાઈ કાયમ નહીં ટકે, પણ જેટલો ટાઈમ ટકશે એટલો ટાઈમ તો કોઈ વાંધો નથી ને, એ વિચારને પણ બ્રેક મારવા માટે વિનય વિજયજી મહારાજે બીજી અશરણ ભાવના આપી કે આ સંસારના કોઈ પણ તત્વો અને સંબંધો કાયમ ટકવાના નથી, એટલું જ નહીં પણ જેટલો ટાઈમ ટકશે એટલા ટાઈમ માટે પણ દરેક તબક્કે તમને આધાર આપે જ એ બધા તત્વો, એવો એનો નિયમ નથી. ગમે ત્યારે એ બધું હોવા છતાં તમે તમારી જાતને અસહાય તરીકે અનુભવતા થઈ જશો. તમારા જીવનમાં કેટલાક તબક્કાઓ એવા આવશે કે જે વખતે કોઈ પણ સંબંધો, કોઈ પણ પદાર્થો, કોઈ પણ પરિસ્થિતિઓ તમને એમાંથી ઉગારી નહીં શકે, બચાવી નહીં શકે, તમને સહાય નહીં કરી શકે, તે વખતે તમે અનાથ છો. આ અશરણમયતાનું ચિંતન, જ્યારે શરીરમાં કોઈ રોગ આવશે, જ્યારે ગળપણ ડોકિયા કરવા માંડશે, મોત જ્યારે બારણે આવીને ટકોરા મારશે, ત્યારે એ રોગમાંથી, એ મૃત્યુમાંથી અને એ ગળપણમાંથી બચાવવાની શક્તિ તમારી પત્નીમાં છે, તમારા પુત્રોમાં છે, તમારી સંપત્તિમાં છે, તમારા વૈભવમાં છે. કયું તત્વ આમાંથી તમને બચાવશે એનો પણ વિચાર કરી લો. બધું હોવા છતાં તમે અનાથ છો. આ અસહાયતાનું ચિંતન, અનિત્ય ભાવનાની અંદર સમય મર્યાદાનું ચિંતન કરવાનું છે. અશરણ ભાવનાની અંદર દરેક વસ્તુની શક્તિ મર્યાદા વિચારી લેવાની છે કે એની શક્તિ કેટલી છે. સમય મર્યાદા તો સમજાઈ ગઈ કે કાયમ નહીં ટકે, પણ જેટલો ટાઈમ ટકશે એટલા ટાઈમ માટે પણ એની શક્તિના પણ લિમિટેશન્સ છે, એની મર્યાદાઓ છે, એ બધી આપણને બધી રીતે સહાય નહીં કરી શકે. મોતમાંથી ઉગારવાની એની કોઈ તાકાત નથી. ગમે તે સ્થળે અને ગમે તે પડે મૃત્યુ આવી શકે છે, માટે સતત સાવધાન બનીને જીવો. આ ખ્યાલ આપણને અશરણ ભાવનાના ચિંતન દ્વારા એમણે આપી દીધો કે તમે કાયમ ટકવાના નથી, તમારું કોઈ તત્વ કાયમ ટકવાનું નથી, તમારું નામ કાયમ ટકવાનું નથી, તમારું ગામ કાયમ ટકવાનું નથી, તમારું ઘર કાયમ ટકવાનું નથી, તમારી સંપત્તિ કાયમ ટકવાની નથી, તમારો વૈભવ કાયમ ટકવાનો નથી, તમારા સંબંધીઓ અને સ્વજનો કાયમ ટકવાના નથી. ગમે ત્યારે ગમે તેનો ગમે તે રીતે વિયોગ થઈ શકે છે, અંત આવી શકે છે, માટે ભલે જીવો, સંબંધો બાંધો, પણ તમે એમાં બંધાઈ નહીં જતા. ખેલ બધા જ ખેલો, પણ ખ્યાલ ખોયા વિના. આ ખ્યાલ અશરણ ભાવનાના ચિંતનની અંદર આપણને એમણે આપ્યો. શું કુવેરો શું સિકંદર, ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેટલો ખજાનો બે જ દિનમાં ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ પણ બચ્યું નથી, આજ તો ફૂટી છે પ્યાલી, કાલે પુંજો ફૂટશે. અશરણ ભાવનાનું ચિંતન એ આપણને કહે છે કે કોઈ પણ બચ્યું નથી, કાળની કરડી નજરમાંથી કોઈ બચી શક્યું નથી, કાળ કાળનું કામ કરે જ જાય છે. તમે ગમે એટલા હોશિયારો, ગમે એટલા પુણ્યશાળીઓ, ગમે એટલા શક્તિશાળીઓ, ગમે એટલા વૈભવશાળીઓ, પણ કાળની અસર તમને પણ થવાની છે. ઘડપણ આવશે ત્યારે તમારી બધી જ લાચારીઓ તમારે સ્વીકારવી પડશે. મોત આવીને ટકોરા મારશે ત્યારે તમારી બધી હોશિયારી અને બધી જ શક્તિઓ એ નખામી ચાલી જતી તમને દેખાશે. તે વખતે તમને ખરેખર આધાર આપી શકે એવું કોઈ તત્વ હોય તો તે એક જ તત્વ હશે, અને એ તમે પોતે જ તમારા શરણદાતા બનો. આત્મા અને આત્માનું પરમાત્મા તત્વની સાથે થયેલું અનુસંધાન એ જ એક આધાર બની શકે છે, એ જ એક શરણ બની શકે છે. માટે વિશ્વની અંદર જીવન જીવો, પણ પોતાની અશરણમયતાનું ચિંતન કરીને પરમાત્માનું પરમ શરણ સ્વીકારતા શીખી જાઓ. બધું જ અનિત્ય છે, એની વચ્ચે આત્મતત્વ એક નિત્ય છે. બધે જ આપણે અસહાય છીએ, પરંતુ પરમાત્માનો પરમ આધાર આપણી સાથે છે. બે તબક્કે એમણે કામ કર્યું છે. જગત પ્રત્યેની અનાશક્તિને કેળવવા માટે જગતની વિનશ્વરતા, જગતની અસહાયતાનું દર્શન કરાવ્યું છે, અને હૃદયની અંદર ઉત્સાહ અને આનંદ ટક્યો રહે એટલા માટે પાછું નિત્ય તત્વનું અને પરમ શરણદાતા તત્વની પણ ઓળખાણ એમણે આપણને કરાવી છે. અને એ રીતે બિલકુલ સાયકોલોજીસ્ટની રીતે એમણે આપણને ટ્રીટમેન્ટ આપી છે કે આપણું મન ભાંગી પણ ન પડવું જોઈએ અને આપણું મન પાગલ પણ ન બની જવું જોઈએ. એટલી વ્યવસ્થિત રીતે એમણે એક એક તત્વ દ્રષ્ટિઓ આપી કે કશું જ કાયમ ટકવાનું નથી. મોત ગમે તે સ્થળે અને ગમે તે પડે તમને મૃત્યુ આવી શકે છે. તમે અનાથ છો, તમે અસહાય છો, તમે નિરાધાર છો, અને માટે પરમાત્મ તત્વના શરણે ચાલ્યા જાઓ. એ બીજી ભાવનામાં વાત કર્યા પછી આ અનિત્યતા અને અસરણતાનું કલંક ક્યાં કામ કરે છે? સર્વ જીવોને એના ભોગ થવું પડે છે. ના, જે સિદ્ધના આત્માઓ છે એને કોઈ અનિત્યતા નથી, એને કોઈ અસરણતા નથી. એ તો નિત્ય તત્વને અને નિત્ય ભૂમિકાને પ્રાપ્ત કરી ગયા છે. અનંત સુખની પ્રાપ્તિ એમને થઈ ગઈ છે અને એમને કોઈના આધારની જરૂર નથી. એ પોતે જ પોતાના શરણદાતા બની ગયા છે. વિનય વિધિયતામ રે શ્રીજીન ધર્મ શરણમ અનુસંધિયતામ રે સુચિતર ચરણ સ્મરણમ. હે વિનય, તું ધર્મનું શરણ સ્વીકારી લે અને આત્માનું સ્મરણ કરી લે તો જ તું બચી શકીશ. એ પ્રેરણા કરીને આ અનિત્યતા અને અસરણતાનું કલંક જે સંસારમાં ચાલે છે, એ સંસાર કેવો છે, સંસાર કેટલો દુઃખરૂપ છે, દુઃખ ફલક છે, દુઃખાનુબંધી છે, કેટલી વિષમતાઓથી ભરેલો છે, વિચિત્રતાઓથી ઉભરાયેલો છે. આ સંસારની અંદર ડગલે ને પગલે વિષમતાઓ અને વિચિત્રતાઓ તો આવ્યા જ કરવાની છે. એવા અસાર એવા સંસારની પાસેથી કોઈ સારની અપેક્ષા રાખીને જીવન જીવશો તો તમે નિષ્ફળ જશો. સુખનો કોઈ પણ મનોરથ પૂર્ણ ન થવા દેનાર કોઈ હોય તો તે આ સંસાર છે, જ્યાં આગળ સતત ફરકતા જ રહેવાનું છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભાવમાંથી બીજા ભાવમાં, એક ભાવમાંથી બીજા ભાવમાં સતત પલટાતા જવાનું છે. એવા પલટાતા જતા આ વિશ્વની અંદર અને પલટાતા જતા આ સંસારની વચ્ચે જો તમે ક્યાંય પણ અટવાઈ ગયા, મૂર્છિત થઈ ગયા, મૂઢ બની ગયા, તો યાદ રાખજો તમે અશાંતિનો ભોગ બની જશો. માટે સંસારની વાસ્તવિકતાને સમજીને જીવન જીવજો કે આ સંસાર ઘણો વિચિત્ર છે. મનગમતું ઘણું ઘણું ન થવા દેનાર અને અણગમતું ઘણું ઘણું કરવાની ફરજ પાડનાર જો કોઈ હોય તો તે આ સંસારની વિચિત્રતાઓ છે. અને એવા આ સંસારની વચ્ચે મારે જીવન જીવવાનું છે, સમજીને જીવીશ સંસારની વિચિત્રતાને. આ વાત એમણે ત્રીજી ભાવનામાં બતાડી. ત્યાર પછી ચોથી ભાવનાની અંદર આ અનિત્યતા, અકરણતા અને સંસારની વિચિત્રતા એ બધાનો અનુભવ કોણ કરે? આનો અનુભવ કોને થાય? જળને કે ચેતનને? આ પાટને કોઈ અનુભવ કરો? આ ટેબલને કોઈ અનુભવ કરો? ના, આ બધાનો અનુભવ કરનાર તો આત્મા છે. તો એ જે આત્મા આ બધો અનુભવ કરે છે, આત્મા કેવો છે, આત્માનું સ્વરૂપ શું છે, એ વાત એમણે ચોથી એકત્વ ભાવનાની અંદર આપણને સમજાવી કે આત્મા એક એવ ભગવાન અયમ આત્મા જ્ઞાન દર્શન તરંગ તરંગ. આ આત્મા તમારો એક એવ એ એકલો છે, એકલો જ છે આત્મા. એના એકત્વ સ્વરૂપને વિચારી લો અને એ એકત્વ સ્વરૂપી આત્મા એ જ્ઞાન દર્શન તરંગ તરંગ, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ એ આત્માના સ્વભાવ છે. આત્માના મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરી લો. બીજે ક્યાંય આડા અવડા અથડાતા નહીં, અફડાતા નહીં. અનેકત્વના જેટલા પણ તમે બંધનો બાંધતા જશો એટલા તમે ફસાવાના છો. એકત્વ સ્વરૂપને પામવાનો જેટલો પ્રયત્ન કરશો એટલા તમે ઉઘરી જવાના છો. આમ આત્મ સ્વરૂપની ઓળખાણ એમણે ચોથી એકત્વ ભાવનામાં કરાવી. અને આવો એકત્વ સ્વરૂપી આત્મા પણ અનેકત્વના ખ્યાલોમાં અટવાતો જાય છે. કેટલા તત્વોને એને પોતાના માન્યા છે, એવા જે જે પર પદાર્થોને એને પોતાના માન્યા છે, એ બધા પર પદાર્થોનું સ્વરૂપ કેવું છે, એ પાંચમી અન્યત્વ ભાવનાની અંદર એમણે આપણી સમક્ષ રજૂઆત કરી કે આ પણ તું નથી, આ પણ તું નથી, આ પણ તું નથી. આત્માનું પોઝિટિવ સ્વરૂપ ચોથી ભાવનામાં વિચારવાનું છે. આત્મા શું નથી એ નેગેટિવ ચિંતન થિંકિંગ એ પાંચમી અન્યત્વ ભાવનાની અંદર કરવામાં આવ્યું કે આ પણ તું નહીં, આ પણ તું નહીં, આ પણ તું નહીં, આ પણ તું નહીં. હું શું છું એનો વિચાર કર્યો. હવે હું શું નથી એનો પણ વિચાર કરી લ્યો કે જેથી કોઈ ખોટી ભ્રમણાઓમાં કોઈ ખોટા ખ્યાલોમાં આપણે અટવાયેલા ન રહીએ. એટલા માટે પાંચમી અન્યત્વ ભાવનાનું ચિંતન એમણે બતાડ્યું. અને એ ભાવનાના ચિંતનમાં પણ આપણે ઘણી બધી વાતો વિચારેલી. આત્માના સ્વરૂપને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કર્યો અને એ બધાનો સાર એક જ વાક્યમાં હતો, સ્વમાં વસ પરથી ખસ, આટલું બસ. આટલું જ જો આવડી જાય, આપણે આપણા સ્વસ્વરૂપની અંદર વસવાનો પ્રયત્ન કરીએ, આત્મભાવમાં ઠરવાનો પ્રયત્ન કરીએ. આત્મતત્વ સિવાયના જેટલા પણ પરભાવો છે, કર્મના ઉદયથી પ્રાપ્ત થતા સંબંધો, સંયોગો અને પરિસ્થિતિઓ છે, એ ઔદયિક ભાવો, એ બધા જ પર છે. અને એ પરથી બને એટલા આપણા મનને આપણે ખસેડવાનો પ્રયત્ન કરીએ, સ્વમાં વસીએ, પરથી ખસીએ. બસ આટલું જ કરવાનું છે. સતત આ ચિંતન આપણે ચોથી અને પાંચમી ભાવના દરમિયાન કર્યું હતું, સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ. આખો સાર આટલો છે. જો સ્વને ભૂલીને પરમાં ફસાયા તો જીવનની અંદર અશાંતિ પાછી ઉભી થવાની છે. એકલા જ રહેવાનું હતું. મેં ત્યારે કીધું હતું કે આપણી ઘરફૂટીનો સંસ્કાર એ છે કે એકડે એક ને બગડે બે, બે થાવ એટલે બાજી બગડે. પહેલેથી જ આપણને ભણાવવામાં આવ્યું હતું, ડબલ થયા તો જીવનમાં ટ્રબલ આવવાની જ છે, સમજી જ લેજો. જ્યાં પણ ભૂલ કરો છો ત્યાં એની સજા ભોગવવા માટે તૈયાર રહેવાનું જ છે. અને એટલા માટે એકત્વ અને અન્યત્વ ભાવનાનું ચિંતન સતત આપણને જાગૃતિ આપે છે કે તું તારા સ્વરૂપમાં ઠરવાનો પ્રયત્ન કરજે. ત્યાર પછી આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં એ વિચાર તો કર્યો, પરંતુ બધાને ભિન્ન સમજી શકાય છે બીજી બધી વસ્તુઓ તો, કે આ બધું મારાથી ભિન્ન છે. પણ સૌથી વધુ દેહાત્મ બુદ્ધિ જે આપણી કેળવાયેલી છે, સૌથી વધુ આપણે ભિન્ન ન સમજી શકતા હોય તો આપણા શરીરને, કે જે પર છે તે છતાં આપણે એમાં હું પણ આની કલ્પના કરી લીધી છે કે આ હું. નામધારી અને રૂપધારી વ્યક્તિત્વ જે આપણને મળ્યું છે, આપણને જે દેહ મળ્યો છે, એ દેહને હું માનવાની જે આપણે ભૂલ કરી છે, આ જે દેહાત્મ બુદ્ધિ આપણી કેળવાયેલી છે, એ જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી સાચી એકત્વ ભાવનામાં સ્થિરતા ના આવે. એટલા માટે છઠ્ઠી અસુચિ ભાવનામાં, કે જે દેહને હું માનીને જીવીએ છીએ, દેહ કેવો છે, આ શરીર કેવું છે, શરીરનું સ્વરૂપ કેવું છે, એ કેટલું અસુચિમય છે, એ કેટલું વિચિત્ર છે. આ દુનિયાનું ખરાબમાં ખરાબ કારખાનું, કે જેમાં સારામાં સારો માલ દાખલ થાય અને એકદમ ખરાબ થઈને બહાર નીકળે, દુનિયાથી સાવ ઊંધું, દુનિયાના તમામ કારખાનાઓમાં ભંગાર અને હલકો કચરા જેવો માલ અંદર દાખલ થાય અને પ્રોડક્ટ થઈને જયારે બહાર નીકળે ત્યારે અપ ટુ ડેટ થઈને બહાર નીકળે, અને એના કરતા તદ્દન ઊંધું આ કારખાનું દુનિયાનું, કે જેમાં માલ દાખલ થાય ત્યારે અપ ટુ ડેટ દાખલ થાય અને પ્રોડક્ટ થઈને બહાર નીકળે ત્યારે સાવ ખરાબમાં ખરાબ બહાર નીકળે, આટલું સ્વયં પણ અસુચિમય અને શુદ્ધ પદાર્થને પણ અશુદ્ધ બનાવનાર, અસુચિ બનાવનાર જો કોઈ તત્વ હોય તો તે આ શરીર છે. તેવા શરીરની અંદર ક્યાંય મૂંઝાવા જેવું નહીં, એમાં મૂળ થવા જેવું નહીં. પોતાના દેહ ઉપરની પણ મૂર્છા અને બીજાના પણ દેહ ઉપરની મૂર્છા એ ચિત્તને અશાંત બનાવશે, જીવનને રવાડે ચડાવશે. જેને શાંતિનો અનુભવ કરવો છે, શુદ્ધિની પ્રાપ્તિ કરવી છે અને વિકાસના શિખરો સર કરવા છે, એણે દેહાત્મ બુદ્ધિને તોડવી જ રહી. અને દેહાત્મ બુદ્ધિને તોડવા માટે છઠ્ઠી અસુચિ ભાવનાનું ચિંતન વિનય વિજયજી મહારાજે આપણી સમક્ષ રજૂ કર્યું. અને એ રીતે અનિત્ય, અસરણ અને સંસાર આ ત્રણ ભાવનાઓ સંસારની પરિસ્થિતિઓને લગતી હતી. એકત્વ, અન્યત્વ અને અસુચિ એ ભાવના આપણી જાત વિશે વિચારવાની હતી. આત્મા અને આત્માથી ભિન્ન પદાર્થો અને આત્મા જે દેહમાં બંધાયેલો છે દેહ, આમ બીજો તબક્કો પૂરો થયો સાંસારસનો. ત્યાર પછી ત્રીજો તબક્કો આવ્યો વળી બીજી ત્રણ ભાવનાઓનો, આશ્રવ, સંવર અને નિર્જરા. દેહ એ આત્માથી ભિન્ન છે તે છતાં પણ આ દેહ અને આત્માનો સંયોગ કેમ થયો? આવા શુદ્ધ બુદ્ધ અને મુક્ત એવા આત્માને અશુદ્ધ, અબૂધ અને બદ્ધ અવસ્થામાં કેમ મુકાવવું પડ્યું? આ બંધનોમાં કેમ બંધાવવું પડ્યું? આનું કારણ શું છે? એના કારણ તરીકે કર્મ તત્વની વિચારણા શરૂ થઈ. આશ્રવ અને સંવર ભાવનાની અંદર આત્મા કેવી રીતે મન, વચન અને કાયાની વૃત્તિ અને પ્રવૃત્તિ દ્વારા ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરે છે, એ ચુંબકીય શક્તિ દ્વારા કર્મ પરમાણુઓ કેવી રીતે આત્મા ઉપર ખેંચાય છે, આત્માની ઉપર જયારે કર્મ લાગે છે ત્યારે એની પ્રકૃતિ નક્કી થાય છે, એની સ્થિતિ નક્કી થાય છે, એનો પાવર નક્કી થાય છે અને એનો જથ્થો નક્કી થાય છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ કેવી રીતે થાય છે, કર્મ બંધ થાય એટલે શું થાય છે, અને એ વખતે એની જે આ ચાર ભૂમિકાઓ અને એ ચાર પ્રકારના બંધ નક્કી થયા પછી પણ બંધાયેલા બધા જ કર્મો ભોગવવા નથી પડતા, એનો એક અબાધા કાળ હોય છે કે જયારે હજી ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધીમાં તમારો આત્મા જો પાછો જાગૃત બની જાય, અશુભ કર્મનો પશ્ચાતાપ કરી લે, તો એ અશુભનું શુભમાં પણ પરાવર્તન થઈ શકે છે અને સાવ આત્મા ઉપરથી ખરી પણ શકે છે. એ અબાધા કાળનું ચિંતન પણ આપણી સમક્ષ રજૂ થયું. અને એની સાથે સાથે જેમ કર્મની ચાર વસ્તુઓ થાય છે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, એમ કર્મ બંધ પણ ચાર પ્રકારે થાય છે, સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. અડીને રહેલા, બંધાઈને રહેલા, ખૂંપીને રહેલા અને એક રસ થઈને રહેલા, એમ ચાર રીતે કર્મ બંધાય છે, એનું પણ આપણે વિસ્તારથી વિવેચન કર્યું હતું. અને એવા કર્મો પણ એક નિકાચિત કર્મ અને એક અનિકાચિત કર્મ. જે કર્મ બાંધ્યા પછી અવશ્ય ભોગવવું જ પડે. કોઈ પણ પુરુષાર્થ, કોઈ પણ સાધના એ કર્મને પછી મુક્ત ન કરાવી શકે. એવું જે કર્મ છે નિકાચિત કર્મ હોય છે. અને ઘણા બધા કર્મો એવા છે કે જેના અવાધા કાળ દરમિયાન આત્મા જો જાગૃત બની જાય, પુરુષાર્થ કરી લે, પ્રાયશ્ચિત્ત કરી લે, પશ્ચાતાપ કરી લે, સાધના કરી લે, તો બંધાઈ ગયેલું પણ કર્મ ભોગવ્યા વિના જ આત્મા ઉપરથી ખરી પડે અને આત્મા એનાથી મુક્ત બની શકે. એ અનિકાચિત કર્મ અને મોટા ભાગના આપણા કર્મો અનિકાચિત કર્મ હોય છે. હૃદયની તીવ્રતાથી મન વચન ત્રણેયને એકાકાર કરીને આપણે ઊંડાણથી બાંધેલા કર્મો તો બહુ ઓછા હોય છે કે જે નિકાચિત બની શકે. માટે જીવનમાં સદાય સાવધાન રહીને ચાલવાનું છે. આ કોઈ ખ્યાલ આશ્રવ અને સંવર ભાવનામાં આપવામાં આવ્યો. અને આવા કર્મ બંધાવવાના ચાર કારણો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ ચાર કારણો કર્મ બંધના હેતુઓ, એ ચાર કર્મ બંધના હેતુઓના કારણે જ આપણો આત્મા વધુ ને વધુ કર્મબંધ કરતો રહે છે એ વાત પણ સમજાવવામાં આવી. અને એ કર્મને આવતા કેવી રીતે અટકાવી શકાય, ઘરમાં આવતો કચરો કેવી રીતે બંધ કરી શકાય, એને માટેના બારણા એટલે કે સંવર. એ સંવર પણ કેટલી પ્રકારનો છે. મિથ્યાત્વની સામે સમ્યક્ત્વનો સંવર, અવિરતીની સામે વિરતીનો સંવર, ક્રોધ માન માયા લોભની સામે ક્ષમા નમ્રતા સરળતા અને નિર્લોભતાનો સંવર, અને મન વચન કાયાના અશુભ યોગોની સામે મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ, મન સમિતિ, વચન સમિતિ અને કાય સમિતિ, સમિતિ અને ગુપ્તિ દ્વારા એ કર્મબંધને અટકાવી શકાય છે. એ આખું વિજ્ઞાન સમજાવીને આપણને આખું કર્મનું તત્વજ્ઞાન એમણે સાતમી અને આઠમી ભાવનાની અંદર સમજાવ્યું. સંવરની સાધના દ્વારા નવો કર્મબંધ થતો તો અટક્યો જાણે, પણ જન્મ જન્માંતરમાં ભાન ભૂલા બનીને આપણા જીવાત્માએ જે કર્મો બાંધી લીધા છે એવા બંધાઈ ગયેલા કર્મોનો નિકાલ કેવી રીતે કરવો, પહેલા થઈ ગયેલું દેવું કેવી રીતે ચૂકતે કરવું, નવું દેવું કરવાનું બંધ કર્યું પણ જે દેવું થઈ ગયું છે એનું શું, એના માટેનો કોઈ ઉપાય ખરો, એને માટેનો પણ ઉપાય છે. નવમી નિર્જરા ભાવનાની અંદર બંધાઈ ગયેલા કર્મોની નિર્જરા ભોગવ્યા વિના પણ કેવી રીતે કરી શકાય એ માટેના આખા એ માર્ગો બતાડવામાં આવ્યા. અને એનું નામ છે તપ. એ 12 પ્રકારનો તપ, જેમાં 6 બાહ્ય પ્રકારનો અને 6 આભ્યંતર પ્રકારનો તપ. બાહ્ય તપ એ ભૂમિકા રૂપ છે, સાધન રૂપ છે. આભ્યંતર તપ એ સિદ્ધિ રૂપ છે અને સાધ્ય રૂપ છે. બાહ્ય તપની ભૂમિકા દ્વારા આભ્યંતર તપની અંદર પ્રવેશ કરવાની એમણે પ્રેરણા કરીને આપણને 6 પ્રકારના બાહ્ય તપની ઓળખાણ કરાવી. અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સલ્લીનતા. આ 6 પ્રકારનો બાહ્ય તપ છે. ખાવું જ છે પણ બને એટલા ટંક ઓછા કરતા જાઓ. અણસણ આવ્યું, ટંક ઓછા નથી કરતા. જયારે પણ ખાવું હોય ત્યારે ભલે ખાઓ, પણ જયારે ખાવા બેસો ત્યારે ભૂખ કરતા થોડુંક પણ ઓછું ખાઓ. ઉણોદરી આવી, ઓછું પણ ખાઓ છો પણ એની સાથે ઓછું ઉણોદરી જો જાળવવી હોય તો વૃત્તિ સંક્ષેપ કરવો જોઈએ. દ્રવ્ય ઓછા કરી નાખો તો ઉણોદરી જળવાશે. બહુ આઈટમો રાખી હશે તો થોડું થોડું ખાવા જશો તો પણ ઓવરલોડ થઈ જશે. અને એટલા માટે ત્રીજો વૃત્તિ સંક્ષેપનો તપ બતાડ્યો. અચ્છા, ઓછું ખાવાનું, ઓછા ટંક ખાવાનું, ઓછું પ્રમાણ ખાવાનું, ઓછી વસ્તુ ખાવાની, એની સાથે ચોથું બતાડ્યું રસત્યાગ. ઓછું તો ખાવ પણ જો ભારે ખોરાક ખાશો, માદક ભોજન ખાશો કે ઓછું પણ ખાશો છતાં ચિત્તમાં ચંચળતા અને મનમાં વિકારો આવી જશે. એટલા માટે એમણે એમ કીધું કે રસત્યાગ, તીખા તમતમતા રસ પ્રચુર ભોજનને બદલે સાત્વિક સાદા એવા ભોજન કરવાનો તમે આગ્રહ રાખો, કારણ કે એ સાધના માટે ખૂબ જરૂરી છે. બાહ્ય તપ દ્વારા આહાર સંયમ અને ઇન્દ્રિય સંયમ કેળવાય છે અને શરીર સંયમ. 6 પ્રકારનો જે બાહ્ય તપ છે એના દ્વારા આહાર સંયમ, ઇન્દ્રિય સંયમ અને શરીર સંયમ કેળવી લેવાનો છે. અણસન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ દ્વારા આહાર સંયમ અને ઇન્દ્રિય સંયમ કેળવાય છે. શરીર સંયમ કેળવવાને માટે કાયક્લેશ અને સલ્લીનતા એને કાયાને એના દ્વારા કેળવવાની છે. સાધના માટે કાયાને કચડી નાખવી જરૂરી નથી, કાયાને કેળવવી ખૂબ જરૂરી છે. કાયાને ઉન્મત્ત પણ નથી બનાવવાની. અયોગ્ય આહાર વિહાર એ શરીરમાં પ્રમાદ જન્માવશે અને મનમાં ઉન્માદ જન્માવશે. મનના ઉન્માદ ટળે અને શરીરના પ્રમાદ ટળે એટલા માટે બાહ્ય તપની સાધના કરીને ભૂમિકાનું નિર્માણ કરવાનું છે. અને એ ભૂમિકા તૈયાર થયા પછી આભ્યંતર તપની અંદર પ્રવેશ કરવા માટે 6 પ્રકારની વળી સાધના બતાડી. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. આ 6 પ્રકારનો આભ્યંતર તપ પણ અહીં આગળ વિનય વિજયજી મહારાજે આપણને બતાડ્યો કે સૌથી પહેલા તો પ્રાયશ્ચિત્ત તમારે કરવું પડશે. આજ સુધી ભાનભૂલા બનીને જે કંઈ પણ અસત કાર્યો કરી નાખ્યા છે, તો આત્માની અંદર એનો પશ્ચાતાપનો ભાવ જાગૃત થાય અને કોઈ યોગ્ય સુયોગ્ય સદગુરુની પાસે એનું પ્રાયશ્ચિત્ત કરવાનો ભાવ તમને જન્મ્યો એટલે તમારો આભ્યંતર તપ શરૂ થયો, કર્મની નિર્જરા શરૂ થઈ. કારણ કે પોતાની અધમતાનો ખ્યાલ અને એ અધમતાનું પ્રદર્શન કરવા માટે ઘણું બધું સત્વ જોઈએ છે અને ઘણી બધી શક્તિ જોઈએ છે. જ્યાં સુધી અહંકાર નિર્મૂળ ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત્તની ભૂમિકા આવતી નથી અને અહમને જ્યાં આત્માએ તોડ્યો ત્યાં કર્મની નિર્જરા થયા વિના રહેવાની નથી, અરહમની નજીક એ આત્મા પહોંચી જવાનો છે. પ્રાયશ્ચિત્ત એ આભ્યંતર તપ બનીને કર્મની નિર્જરા આ રીતે કરાવી શકે છે. અને જ્યાં પોતાની અધમતાનો ખ્યાલ આવ્યો ત્યાં મહાપુરુષોની મહાનતાનો પણ ખ્યાલ આવ્યા વિના રહેશે જ નહીં. એટલા માટે એમનો વિનય કરવાનું મન થશે એટલે બહુમાન આવશે. વિનય એ બીજો પ્રકારનો આભ્યંતર તપ છે. જેની પ્રત્યે બહુમાન જન્મ્યું છે એની સેવા કરવાનું, ભક્તિ કરવાનું મન થશે એટલે વૈયાવચ્ચ નામનો આભ્યંતર તપ આવશે. સદગુરુની વૈયાવચ્ચ કરશું. ભગવાન વિતરાગ છે, ગુરુ વિતરાગી નથી. એને તો હજી રાગદ્વેષના અંશ પડ્યા છે. એની વૈયા વચ્ચે એની સેવા અને એનું બહુમાન ક્યારેક એમના હૃદયને પ્રસન્ન બનાવશે તો એ પ્રસન્ન બનેલા ગુરુ આત્મવિકાસનું કોઈક તત્વ તમને આપી દેશે. કંઈક કૃપા કરીને એમની કૃપા થવાથી તમને કંઈક એવું પ્રાપ્ત થઈ જશે જે તમને સ્વનો અધ્યાય કરાવનારું હશે. એટલે સ્વાધ્યાય નામનો જે આભ્યંતર તપ છે એ વૈયા વચ્ચેમાંથી સ્વાધ્યાય નામનો આભ્યંતર તપ પ્રાપ્ત થાય છે. આત્મતત્વનું ચિંતન અને આત્મતત્વનો ખ્યાલ એ આપણને આપી દે છે. અને એ ખ્યાલ તો આવ્યો, પરંતુ પછી ખ્યાલ આવ્યા પછી ધ્યાનના માર્ગે એની સાધના કરવી પડે છે. દેહથી ભિન્ન એવા આત્મ સ્વરૂપને પામવા માટે ધ્યાન માર્ગે જવું પડે છે. અને ધ્યાનની સાધના જ્યારે જીવનમાં આવે છે ત્યારે ધ્યાનનું પરિણામ દેહ ભાવ ભૂલાઈ જાય છે. દેહ અને આત્માનું ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે સાચો કાયોત્સર્ગ આવે છે. પ્રાયશ્ચિત્તમાંથી વિનય આવે, વિનયમાંથી વૈયાવચ્ચ આવે, વૈયાવચ્ચમાંથી સ્વાધ્યાય આવે, સ્વાધ્યાયમાંથી ધ્યાન આવે. અને ધ્યાન કાયોત્સર્ગ દેહ ભાવને તોડી નાખવારૂપ દેહ અને આત્માના ભેદ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. અને જ્યાં દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થઈ ગયું, દેહ અને આત્મા બે જુદા પડી ગયા, ત્યાં કર્મની વધુમાં વધુ નિર્જરા થઈ ગયા વિના રહેતી નથી. જન્મ જન્માંતરમાં સંચિત કરેલા કર્મો આ દેહાધ્યાસને તોડી નાખીને કાયોત્સર્ગની સાધના દ્વારા એની નિર્જરા કરી શકાય છે. આમ નવમી ભાવનાની અંદર એમણે કર્મથી મુક્ત કેવી રીતે થવું એના સુંદર ઉપાયો બતાડ્યા. ત્યારબાદ જેમ કર્મસત્તા આ દુનિયાની અંદર કામ કરી રહી છે એમ કર્મસત્તાને પણ ટક્કર મારે, કર્મસત્તાને પણ મહાત કરી શકે એવી એક જબરજસ્ત સત્તા આ વિશ્વની ઉપર કાર્ય કરી રહી છે અને એનું નામ છે ધર્મસત્તા. એ ધર્મનો શું પ્રભાવ છે, ધર્મનું શું સ્વરૂપ છે, ધર્મનો શું મહિમા છે એ આખી એ વાત દસમી ધર્મ મહિમા આશ્રવ સંવર અને નિર્જરા એ ત્રણ કર્મને લગતી ભાવના આવી ગઈ. અને હવે છેલ્લી ત્રણ ભાવનાઓનો ચોથો તબક્કો ધર્મનો મહિમા, ધર્મ મહિમા ભાવના. કર્મ અને ધર્મનો સંગ્રામ ક્યાં ચાલે છે એ સમગ્ર જે વિશ્વની અંદર ચાલે છે, ચૌદ રાજલોકમાં એ વિશ્વ વ્યવસ્થા કેવી છે, અધોલોક ક્યાં છે, તિરછાલોક ક્યાં છે, ઉર્ધ્વલોક ક્યાં છે, તિરછાલોકમાં આપણે ક્યાં છીએ, આપણું સ્થાન શું છે, કેટલી વિશાળ પૃથ્વી છે અને આ વિશાળ પૃથ્વીની અંદર, વિશાળ તિરછાલોકની અંદર આપણે જે કંઈ પણ કરીએ છીએ, શું કરી રહ્યા છીએ, આપણે એક નટથી વધારે નથી. કર્મ સૂત્રધાર આપણને જેવા નાટક કરાવે એવા આપણે નાટક કરીએ છીએ. હું એટલે એક નટ છું, દુનિયાના રંગમંચ ઉપર કર્મસૂત્રધારે આપેલો પાઠ ભજવવા માટે હું આવ્યો છું. બસ આટલા ખ્યાલ સાથે તમે જીવન જીવો તો ઘણી બધી અશાંતિઓ ઓછી થઈ જશે. તમને આજે એને મનુષ્ય તરીકેનો પાઠ ભજવવાનો આપ્યો છે તો મનુષ્ય તરીકેનો પાઠ ભજવો. અને અને પડદો પડશે, વળી પાછા તમે અંદર ચાલ્યા જશો એટલે જે ડાયરેક્ટર હશે, કર્મસૂત્રધાર જે હશે એ કહેશે કે હવે હવે તારે ચાલ જા, કૂતરાનો પાઠ ભજવવા માટે પડદા ઉપર આવવાનું છે તો કૂતરા બનીને આવી જવાનું. પણ પણ જ્યારે આ પાઠ ભજવીએ છીએ ત્યારે પણ આપણી એ જાગૃતિ હોય, આ પાઠ ભજવીએ છીએ ત્યારે પણ હોય કે જે કંઈ કરી રહ્યો છે એ માત્ર એક નાટકનો પાઠ છે, બાકી ખરેખર એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. આટલો ખ્યાલ આવી જાય તો ઘણી બધી અશાંતિઓ ઓછી થઈ જાય. હું પણ એક નટ છું અને નાટકની અંદર સ્ટેજ ઉપર માત્ર એક જ પાત્ર નથી હોતું, એક જ વ્યક્તિ નથી હોતી, ઘણી બધી વ્યક્તિઓ હોય છે. અને સૂત્રધારે ડાયરેક્ટરે જેને જેને જે જે એક્ટિંગ આપેલી હોય, જે જે ડાયલોગ કરવાના કીધેલા હોય, જે જે રીતે અભિનય કરવાનો હોય, દરેક વ્યક્તિ પ્રામાણિકતાથી પોતપોતાનો અભિનય ભજવે અને એકબીજાએ એકબીજાને સમજવાના અને સહયોગ આપવાનું એ જ એનું કાર્ય હોય છે. હું આજે આ દુનિયાના રંગમંચ ઉપર આવ્યો છું, જે જે વ્યક્તિઓની સાથે જોડાયો છું, કર્મસૂત્રધારે જેવો જેવો પાઠ ભજવવાનો આપ્યો છે, કોઈકની પ્રત્યે પિતા તરીકેનો પાઠ ભજવવાનો છે, કોઈકની પ્રત્યે મારે પત્ની તરીકેનો પાઠ ભજવવાનો છે, ક્યાંક મારે પુત્ર તરીકેનો પાઠ ભજવવાનો છે, પાઠ ભજવી જવું પણ અંદરથી સલામત કે મને આમાં કાંઈ લેવા દેવા